ફેબ્રુઆરી 18, 1980, ફિનિક્સ, એરિઝોના. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર
20.
આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વિવેચન ચાલે છે અને તેમાં છઠ્ઠું પદ મોક્ષનો ઉપાય એ સંબંધી વાત કરી. મોક્ષનો જે ઉપાય છે તેની અંદર બતાવ્યું કૃપાળુદેવે કે પેલા મિથ્યાત્વ મોહની કર્મ જવું જોઈએ અને પછી ચારિત્ર મોહની જાય. મિથ્યાત્મ મોહની જાય એટલે ચારિત્ર મોહની જાય. તો મિથ્યાત્મ મોહની એટલે કે જે વિપરીત માન્યતા કરાવે છે દરેક બાબતમાં, પોતાના અસ્તિત્વમાં, પોતાના કર્તૃત્વમાં, ભોક્તૃત્વમાં, પોતાના સ્વામિત્વમાં આદિમાં જે ઊંધી શ્રદ્ધા કરાવે છે, જુઠ્ઠી શ્રદ્ધા કરાવે છે, એટલે કે જ્યાં સુધી આ જુઠ્ઠી શ્રદ્ધા ન મટે ત્યાં સુધી યથાર્થ જ્ઞાન ન થાય, યથાર્થ શ્રદ્ધા ન થાય. કેમ કે યથાર્થ શ્રદ્ધા થાય તો એની સાથે યથાર્થ જ્ઞાન પણ થાય. એટલે શ્રીમદજીએ ઘણે બોધ વિતરાગતા એવો શબ્દ મૂકેલો છે, બોધ એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાન. પણ સમ્યક જ્ઞાન સમ્યક શ્રદ્ધા વિના થાય નહીં. જ્ઞાન સમ્યક ત્યારે જ થાય કે જ્યારે શ્રદ્ધા સમ્યક થાય. તો જ્ઞાન અને શ્રદ્ધાને બંનેને અવિનાભાવી સંબંધ છે. જો જ્ઞાન મિથ્યા છે તો શ્રદ્ધા એ મિથ્યા છે અને ચારિત્ર પણ મિથ્યા છે. જો જ્ઞાન સમ્યક છે તો શ્રદ્ધા, જો શ્રદ્ધા સમ્યક છે તો જ્ઞાન પણ સમ્યક છે. તો સંસારનું મૂળ તો મિથ્યાત્વ છે અને ધર્મનું મૂળ તો સમ્યક દર્શન છે, અગર તો મોક્ષનું મૂળ તો સમ્યક દર્શન છે. તો કર્મો અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની હણાય તે કૌભાઠ. કર્મ મોહની ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા. અચૂક ઉપાય, અચૂક ઉપાય બતાવ્યો કે સમ્યક બોધ એટલે કે શ્રી ગુરુ નિશ્રાએ સત્શાસ્ત્ર દ્વારા પ્રયોજનભૂત જે છ પદ આત્મસ્થિતિમાં વર્ણવા છે તેનું યથાર્થ પરિજ્ઞાન કરવું જોઈએ. અગર તો નવ તત્વનું યથાર્થ પરિજ્ઞાન કરી અને તેની શ્રદ્ધા યથાર્થ કરવી જોઈએ. અનંત કાળથી જીવે મોક્ષ માટે અનેક વખત બળવાન પરિશ્રમ કરેલો છે, તેમ છતાં તેની શ્રદ્ધાની ભૂલની હિસાબે એ મોક્ષને પામી શક્યો નથી. એટલે કે શ્રદ્ધાની ભૂલ છે તે પૂરી ભૂલ છે. જો શ્રદ્ધામાં જરા પણ ભૂલ થાય તો મોક્ષ માર્ગ હાથમાં આવે નહીં. એટલે કે શ્રદ્ધા કોની કરવાની છે કે પોતાના સ્વરૂપ જેવું છે તેવું પ્રથમ સદગુરુ દ્વારા જાણી અને એમ જ છે એવી પરોક્ષ શ્રદ્ધા પહેલા એને કરવી પડશે અને ત્યાર પછી અંતર સંશોધન દ્વારા તેને અનુભવથી પોતાનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપની યથાર્થ પ્રતીતિ થશે, યથાર્થ નિશ્ચય થશે. હવે જે શ્રદ્ધા કરવાની છે તો આત્માનું જે સ્વરૂપ બતાવ્યું છપત દ્વારા, એમાં શ્રદ્ધાનો વિષય તો નિત્ય તત્વ છે. શ્રદ્ધા છે, આત્મા કઈ ક્ષણિક નથી. જો પર્યાય સહિતના આત્માની શ્રદ્ધા કરે તો પર્યાયનો નાશ થાય, તો પોતાનો નાશ થાય. તો કે પોતાનું સ્વરૂપ જેવું છે તો નિત્ય જે સ્વરૂપ છે એ નિત્ય સ્વરૂપ જ હું છું અને બાકી બધું જે કંઈ છે તે પર છે. અને આને જ આ જે નિત્ય સ્વરૂપ છે જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, દ્રવ્યાર્થિકનો નયનો વિષય એ જ શ્રદ્ધાનો વિષય છે. દ્રવ્યાર્થિક નયના વિષયમાં અને શ્રદ્ધાના વિષયમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. એટલે કે દ્રવ્યાર્થિક નય જે છે એ અભેદ સ્વરૂપને જે વિષય કરે છે, એ અભેદ સ્વરૂપ આત્માની શ્રદ્ધા જો કરે એટલે કે હું તો ત્રિકાળ નિરાવરણ ધ્રુવ છું એવી યથાર્થ શ્રદ્ધા, એ સિવાય જે કંઈ છે તે બધું અન્ય છે, એ મારું સ્વરૂપ નથી. આને જ મોક્ષશાસ્ત્રની અંદર પરિણામિક ભાવ કહ્યો અને આને જ સમયસારની અંદર જ્ઞાયક ભાવ કહ્યો છે. આ શ્રદ્ધાની અંદર બિલકુલ ભૂલ ન થવી જોઈએ અને નિયમસારની અંદર તો એ પણ બતાવવામાં આવ્યું છે કે જે તારા નવ જે નવ તત્વની શ્રદ્ધા છે એ તો ભેદરૂપ શ્રદ્ધા છે, બહિર્તત્વ છે. એટલે કે તેમ કહ્યું કે જીવાદી તત્વમ હેયમ બહિર્તત્વમ હેયમ. જીવાદી જે ભેદરૂપ શ્રદ્ધા છે જીવની તે તો હેય છે. ઉપાદેયમ અંતઃતત્વમ, જે અંતઃતત્વ છે અંતઃતત્વ કો કે પરમ પારણમિક ભાવ કો જ્ઞાયક ભાવ કો કે ધ્રુવ ભાવ કો દ્રવ્યાર્થિક નયનો વિષય કહો, તો એની શ્રદ્ધા કરવી પડશે. અહીંયા આ શ્રદ્ધા યથાર્થ થાય એટલા માટે પર્યાય માત્ર વિનાનો જે આત્મા છે એ આત્મા હું છું એવી શ્રદ્ધા કરવી પડશે. એટલે નવ તત્વની અંદર તો શુદ્ધ મોક્ષની પર્યાય પણ આવી જાય તો કે મોક્ષની પર્યાયની પણ શ્રદ્ધા કરવાની નથી, કેમ કે પર્યાય છે માટે નાશવંત છે અને તું તો કઈ નાશવંત નથી, ક્ષણે ક્ષણે નાશ થાય એવું તારું કઈ સ્વરૂપ છે નહીં. તો શ્રદ્ધાના વિષયની યથાર્થ પરિજ્ઞાન કરવું જરૂરી છે અને જ્યાં સુધી શ્રદ્ધાના વિષયમાં જરા પણ ભૂલ રહે તો એ શ્રદ્ધા મિથ્યા થશે અને એને કદી સમ્યક દર્શન થાય નહીં. તો શ્રદ્ધાના વિષયની અંદર યથાર્થ પરિજ્ઞાન કરવું પડશે અને ફરી ફરી એને વિચાર દ્વારા શ્રદ્ધાનો શું વિષય છે તે નક્કી કરવું પડશે. તો શ્રદ્ધાનો વિષય તો 13મી ગાથાની અંદર સમયસરમાં બતાવ્યું છે કે ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર બંધન મોક્ષ એ ભૂતાર્થ નહીંથી જાણે સમ્યક્ત્વ છે. એટલે કે નવ તત્વની અંદર જે ભૂતાર્થ છે એટલે કે દ્રવ્યાર્થિક નહીંથી એક તત્વ એને તું બહાર કાઢી જો અને એની તું શ્રદ્ધા કરે. અને એ જ વાત આગળ 14મી ગાથામાં પણ સમયસરની બતાવે કે જે અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવો જે આત્મા છે તે શુદ્ધ નયનો વિષય છે. એટલે કે જે ત્રિકાળ આત્મા સિવાય મારું કઈ નથી એવી શ્રદ્ધા એને થવી જોઈએ. આ જ હું છું એ સિવાય દ્રવ્ય કર્મ ભાવ કર્મ અને નો કર્મ એથી રહિત. સ્ત્રી પુત્ર ધન એ તો વાત જ નહીં, એ તો દૂર જ પડ્યા છે, એ તો કઈ પાસે છે જ નહીં. એને એને જીવને તો કઈ લાગતું વળગતું જ નથી કારણ કે તો સાક્ષાત ભિન્ન છે જ. પણ અહીં તો પોતાનું જે શરીર દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ રાગાદી ભાવ આ બધાથી પોતે ભિન્ન છે. એટલે શ્રીમદજી આજ વાતને વિશેષતા આગળ કહી કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મ નો મોર એ જ ધર્મ છે મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાનમય અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ બાકી કહીએ કેટલું કર વિચાર તો કા. એટલે જે શ્રદ્ધાનો વિષય છે એ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ આવું જે સ્વરૂપ છે અભેદ પરણ તો ભલે ને કર્યું ભેદરૂપ એક પછી એક શુદ્ધ છે બુદ્ધ છે ચૈતન્ય સ્વરૂપ છે સુખની ખાણ છે એ તો ક્રમવાર ભેદરૂપ વર્ણન થયું, પણ એ બધા ગુણોનો જે પિંડ, એ બધા ગુણોનું જે અભેદ સ્વરૂપ, એવો જે નિત્યાત્મ તત્વ ત્રિકાળ ધ્રુવ તત્વ, એ તત્વ તે જ હું એવી શ્રદ્ધા કરવી પડશે. અને જે એ જ વાત કહી કે દેહાદ્યાસ એટલે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નોકર્મથી રહિત જે પોતાનું સ્વરૂપ છે એની શ્રદ્ધા કરવી. અને જો આવી શ્રદ્ધા કરે અને તને દેહાદ્યાસ એટલે પરમા જો આત્મબુદ્ધિ છૂટી જાય, એટલે કે પોતાના શરીરમાં રાગાદી ભાવોની અંદર અને પર જે શ્રી પુત્ર ધન દોલત આદિ જે કઈ છે એની તો વાત જ જવા દો, એ તો બહાર જ છે, બહાર જ પડ્યા છે, સ્પષ્ટ ભિન્ન જ પોતાથી દેખાય છે, તો એમાં કોઈ પણ ઠેકાણે મારા પણ કર્યા વિના અને પરનું કર્તૃત્વ ભોગતૃત્વ આદિ એને છોડવું પડશે. અને આ પ્રમાણે યથાર્થ દ્રવ્યની ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય જ માત્ર હું છું એને શ્રદ્ધા કરવી પડશે. અને બાકી જે કઈ છે તે મારાથી ભિન્ન છે, મારું સ્વરૂપ જ નથી. આવી જેને યથાર્થ શ્રદ્ધા માટે પ્રથમ સદગુરુ મિશ્રાએ વસ્તુ આત્માનું સ્વરૂપ યથાર્થ જાણી અને હું આવો છું એમ બુદ્ધિપૂર્વક નિર્ણય કરી અને અનુભવ દ્વારા નિર્ણય કરવાને માટે અંતર સંશોધન કરવાનું વાત કરી. વર્તે અંતરશોધ, અંતર સંશોધન કરે તો એને આ જે કયો એવો આત્મા એનો એને અનુભવ થાય અને અનુભવ થતા એનો નિશ્ચય થાય, પ્રતીતિ થાય. આજે નિશ્ચય અને પ્રતીતિ તે જ છે, તે સમ્યક દર્શન છે. તો શ્રીમદજી આ ત્રણ ગાથાની અંદર ફરી વિશેષતા બતાવી દીધી કે તું તો આવો જ છો, શુદ્ધ બુદ્ધ આનંદ સ્વરૂપ જ છો, તું રાગરૂપ નથી, દેહરૂપ નથી. માટે અત્યારે અજ્ઞાન અવસ્થામાં જે તું બધે પોતાપણું કર્યું છે, પોતાપણું છોડી દે, તું પોતે જ મોક્ષ સ્વરૂપ છો, તારામાં બંધ આદિ ભાવ જ નથી. કેમ કે દ્રવ્યાર્થિક જ્ઞેયના વિષયભૂત જે અભેદ આત્મા તે બંધ અને મોક્ષની પર્યાય રહિત છે, એ તો ત્રિકાળ એકરૂપ દ્રવ્ય છે. એવા દ્રવ્યમાં પોતાપણાનું સ્થાપન, એ દ્રવ્ય તેટલું જ હું, બાકી જે કઈ છે તે બધું મારાથી ભિન્ન છે. આવી યથાર્થ શ્રદ્ધા પરોક્ષ કરી અને પછી પ્રત્યક્ષ શ્રદ્ધા માટે આ શ્રદ્ધાના જોરે જો અંતર ઉતરે તો એને પ્રત્યક્ષ શ્રદ્ધા થાય, એટલે પ્રત્યક્ષ આત્મા જેવો છે તેવો એને અનુભવમાં આવે અને એક વખત અનુભવમાં આવે એટલે એનો નિર્ણય થાય. તો નિર્ણય થાય તો એ નિર્ણય કેવો થાય તો એ વાત બતાવી દીધી છે શ્રીમદજીએ કે આવો આત્મા જયારે સમ્યક દર્શન થાય છે અને આવો આત્માનો અનુભવ થાય છે ત્યારે આત્મા શું છે, કેવો છે? તો કે વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ્ય પ્રતીત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. તો જે પરમાર્થ સંકેત છે એનું સ્વરૂપ આગાથાની અંદર બતાવ્યું છે અને એ કેવી રીતે પ્રાપ્ત થાય એ વિધિ પણ એમને બતાવી. તો કહ્યું અહીંયા કે પોતાના વર્તે નિજ સ્વભાવ નો અનુભવ, પોતાનો જેવો સ્વભાવ ત્રિકાળ છે એવો સ્વભાવનો અનુભવ એને થાય. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત, અને જયારે એને અનુભવ થાય આવા સ્વભાવનો ત્યારે એને પ્રતીતિ થઈ જાય, ખાતરી થઈ જાય કે હું તો આ જ છું, એવો નિર્ણય થઈ જાય, એવો નિશ્ચય થઈ જાય કે હું દેહાદીથી ભિન્ન શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એવો આત્મા છું, એવો નિર્ણય થાય. વર્તે નિજ સ્વભાવનો અનુભવ અને પછી પ્રતીતિ થાય, અને એક વખત પ્રતીતિ થાય એટલે એનું લક્ષ્ય પણ ત્યાં રહે, કેમ કે લક્ષ્યરૂપ પછી એનો આત્મા જે એને દેખાય છે એનું લક્ષ્ય છે. અને સમ્યક દર્શન પછી સમ્યક ચારિત્ર પ્રગટ કરવાને માટે આ લક્ષ્યનું સતત ધ્યાન જ્ઞાની રાખે છે અને એના જોરે જ એ સમ્યક ચારિત્ર પ્રગટ કરે છે. તો બીજી વાત શું કરી કે વૃત્તિ વહી નિજ ભાવમાં, પોતાના સ્વરૂપમાં એની વૃત્તિનું વહેણ થઈ ગયું, એટલે કે અનુભવ થતા અંતર પરણતી રૂપ दशा ये चालू थी गई। ये परिणति આવી આવી કઈ પરિણતિ સમ્યક દર્શન થી પડે નહીં ત્યાં સુધી જાય નહીં તો સમ્યક દર્શનમાં વૃત્તિ વહે ની જ ભાવમાં પોતાનો જે ઉપયોગ છે એ ઉપયોગનો એક અંશ છે એક અંશ છે એ સ્વરૂપ સાથે અભેદ થાય છે અને આ અભેદ થતા જ શુદ્ધ પરિણતિ જીવની અંદર જ્ઞાનીને શુદ્ધ પરિણતિ સદાય વર્તે છે। શ્રીમદજી તો કહ્યું કે જ્ઞાની કોણ કે જેને નિષ્દિન આત્માનો ઉપયોગ છે એક વખત સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી એનો ઉપયોગ એના સ્વરૂપની અંદર સ્થિર થયો છે। ઉપયોગ એટલે એને સ્થિત પ્રજ્ઞ કહે છે એની પ્રજ્ઞા સ્થિત થઈ છે પણ જે ઉપયોગ છે એ સર્વથા આત્માકાર થયો નથી એટલે એ ઉપયોગનો જે અંશ છે જે ચારિત્ર એની અંદર ચારિત્ર ને હિસાબે રાગ દ્વેષ આદિ પરિણામ થાય છે કેમ કે ચારિત્ર મોહની ગયું નથી ચારિત્ર મોહની બાકી રહી ગયું છે તો ચારિત્ર મોહની એનું કાર્ય તો કરશે જ તો જે અંશ આત્મા સાથે અભિન્ન થયો નથી તે અંશ રાગદ્વેષ રૂપ શુભ કે અશુભ ભાવ રૂપ પરિણમે છે અને આ જે અશુભ ભાવરૂપ ઉપયોગનો એક અંશ છે તો જ્ઞાની સમ્યક દર્શન થયા પછી એક જ ક્રિયા કરવાની જ્ઞાની હોય છે કે પોતાના પરિણામો ને પોતાના જે અંશ બાકી રહ્યો છે જે શુભાશુભ ભાવરૂપ સવિકલ્પ દશાની અંદર પરિણમે છે એ વિકલ્પને પોતાના સ્વરૂપની અંદર લીન કરો એક જ એમને કાર્ય બાકી છે બાકી શ્રીમદજી કહ્યું એક વખત સમ્યક દર્શન થયા પછી જ્ઞાની તો કોઈ કર્તવ્ય જ નથી જ્ઞાની કર્તવ્ય રહિત છે તો એનું કર્તવ્ય શું છે કે પોતાના પરિણામને સ્વરૂપ તરફ વાળવા જે અંશ બાકી એક અંશ તો અભેદ થઈ ગયો છે એ પરિણતિ રૂપ ત્યાં થયો છે એટલે પરિણતિ રૂપ થતા જ્ઞાનીને સતત આત્મ અનુભવ રહે છે એટલે શ્રીમદજી કહ્યું ઊંઘમાં પણ ભિન્ન પોતાને દયાદિથી જુએ છે એટલે કે સતત નિરંતર પરિણતિ શુદ્ધ પરિણતિને હિસાબે જ્ઞાનીને અનુભવ વર્તી રહ્યો છે અને જે અંશ ઉપયોગનો શુભાશુભ ભાવરૂપ પરિણમે છે એ શુભાશુભ ભાવરૂપ ઉપયોગને પોતાના સ્વભાવમાં લીન કરવા માટે જ્ઞાની નિરંતર પ્રયાસ કરે છે એટલે કે જ્ઞાનીનું સમ્યક દર્શન થયા પછી મુખ્ય કામ આ પ્રકારે પોતાનો બહિર્મુખ જે ઉપયોગનો અંશ રહ્યો છે એ ઉપયોગ લીન કરતા જેમ જેમ લીનતા થતી જાય છે તેમ તેમ શ્રદ્ધા દ્રઢ થતી જાય છે અને વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ એટલે આ સંકિત જે છે એ દ્રઢ થતું જાય છે એટલે મિથ્યા આભાસ જે રાગ દ્વેષ આદિ ભાવ છે એ ટળતા જાય છે ઉદય થાય ચારિત્ર નો વિતરાગ પતવાસ અને તેને ચારિત્ર નો ઉદય થાય દેશ ચારિત્ર પૂર્ણ ચારિત્ર અને બારમી ગુણસ્થાને યથાકાત ચારિત્ર થાય તો જે કઈ સમ્યક દર્શન ની રીત કઈ જ્ઞાનીઓ જે રીત કઈ એ રીત દ્વારા જ સમ્યક દર્શન ની પ્રાપ્તિ થાય હવે સમ્યક દર્શન પ્રાપ્ત થયું એટલે કે જ્ઞાન ભલે સમ્યક થયું પણ જ્ઞાન પૂર્ણ નથી થતું કેમ કે સમ્યક દર્શન તો દરેકે દરેક આત્માના ગુણ છે એ ગુણ ની જે શુદ્ધતા થાય છે તે જુદી જુદી સમયે થાય પ્રથમમાં પ્રથમ તો ચોથે ગુણસ્થાનકે તેની શ્રદ્ધા બરાબર થાય છે જેવી શ્રદ્ધા ચોથે ગુણસ્થાનકે પોતાના સ્વરૂપની છે જ્ઞાનીને છે તેવી જ શ્રદ્ધા તેરમે ગુણસ્થાનકે સ્થિત કેવડીને છે એટલે શ્રદ્ધાની અંદર કોઈ પણ પ્રકારનો ફરક નથી પોતે નિત્ય અખંડ અભેદ આત્મ સ્વરૂપ છે એ સિવાય બીજું કાંઈ નથી એવી જે શ્રદ્ધા, એ ચતુર્થ ગુણસ્થાનક જે શ્રદ્ધા થાય છે એવી શ્રદ્ધા તૃતીય ગુણસ્થાનમાં. જાતમાં કોઈ ફરક નથી પણ દ્રઢતામાં ફરક પડે. જેમ જેમ કસાયો ઓછા થતા જાય તેમ તેમ દ્રઢતા વિશેષ થતી જાય છે. તો દ્રઢતામાં ફેર પડે પણ જાતમાં ફેર નથી પડતો. એટલે જેવું સમ્યક દર્શન, એટલે કે એને અવગાઢ સમ્યક દર્શન કહે છે, અને તેરમે ગુણસ્થાને પરમ અવગાઢ સમ્યક દર્શન એવા શબ્દ શાસ્ત્રની અંદર આવે છે. તો સમ્યક દર્શન જે છે એ તો જેમ છે તેમ પોતાના સ્વરૂપની માન્યતા, એટલે તો એક જેવી માન્યતા ચતુર્થ ગુણસ્થાન કરી એ જ માન્ય તેર, એમાં કઈ ફેર ન પડે કે હું આત્મા છું અને મારું આ સ્વરૂપ છે, એવું જ ત્યાં સત્ય શ્રદ્ધા એટલે શ્રદ્ધાની પૂર્ણતા પ્રથમ થાય છે. પણ શ્રદ્ધા પૂર્ણ થતા જ્ઞાન અને ચારિત્ર પૂર્ણ થતા નથી. ચારિત્ર ચોથે ગુણસ્થાને કે તો માત્ર એક જ કસાયનો અભાવ છે, તો અંતાનુબંધી કસાયનો અભાવ છે, બાકીના ત્રણ કસાયો વિદ્યમાન છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે એક સંજલન કસાય બાકી રહે છે અને ત્રણ કસાઈ જાય છે. અને બારમે ગુણસ્થાને કે ચારે કસાઈ જાય છે, એટલે કે બારમે ગુણસ્થાને યથાખાત ચારિત્ર પ્રગટે છે, એટલે કે ચારિત્રની પૂર્ણતા બારમે ગુણસ્થાને થાય છે. ચારિત્ર પૂર્ણ બારમે ગુણસ્થાન થાય છે પણ જ્ઞાન પૂર્ણ બારમે ગુણસ્થાને કે નથી થતું. કેમ કે કેવળ જ્ઞાન તેરમે ગુણસ્થાને કે પૂર્ણ જ્ઞાન તો તેરમે ગુણસ્થાને કે થાય છે. તો શ્રદ્ધા છે એ શ્રદ્ધા જેમ જેમ વિશેષતાથી પોતાના સ્વરૂપની અંદર સ્થિર થવાનો અજ્ઞાની પ્રયત્ન કરે છે, અને એ માટે સત્સંગ, સત્શાસ્ત્ર અને એકાંત આ ત્રણ બહુ જરૂરી વસ્તુ છે. એને અને પોતાના આત્મા પ્રત્યક્ષ છે, એટલે ધ્યાનાદિનો વિષય પણ પ્રત્યક્ષ છે, એને કંઈ ફાંફા મારવાના નથી. એટલે જ્યારે ધ્યાન વિશેષતાથી થાય ત્યારે જ્ઞાની ધ્યાન કરે છે. જો ધ્યાન ના ની વિશેષતા ન હોય એ વખતે જ્ઞાની ચિંતન રૂપ ધ્યાન કરે છે, અને એ પણ એને માટે પણ એ સત્શાસ્ત્ર આદિનો સદગુરુ આદિનું અવલંબન લે છે. એટલે કે એના સમાગમની અંદર સત્શાસ્ત્ર દ્વારા અગત સત્સંગ દ્વારા એ પોતે આ કાર્ય કરે છે. એટલે કે પોતાના અંતરમાં પોતાના ઉપયોગની સ્થિરતા થાય અને ફરી નિર્વિકલ્પતા સર્વથા નિકળ થાય, એ જ્ઞાનીનું એક જ માત્ર કાર્ય છે. પછી ભક્તિ પણ કરે, જીનેશ્વરની ભક્તિ પણ કરે, પરંતુ એ બધા પછીના કાર્ય છે. કાર્ય મુખ્ય એક જ કર્યું છે કે પોતાના સ્વરૂપની અંદર ઉપયોગને સર્વથા સ્થિર કરવો, આ જ્ઞાનનું કાર્ય. બાકી જે ઉદિત ભાવ પ્રમાણે જ્ઞાનીની ભિન્ન ભિન્ન દશા અને ભિન્ન ભિન્ન વાતો શાસ્ત્ર, એટલે આને મદદ કરતા, ધ્યાનને મદદ કરતા કોણ? તો કે ચિંતન, સત્શાસ્ત્ર અને સત્સંગ આ એને મદદ કરતા છે. ત્યાર પછી ભક્તિનો ભક્તિ આવે, એટલે કે ભક્તિ, સત્શાસ્ત્ર આ બધા જે છે તે બધા ધ્યાનને ના અવલંબનો છે. એટલે કે ચિંતન રૂપ ધ્યાન અને એકાગ્રતા રૂપ ધ્યાન. તો એકાગ્રતા રૂપ ધ્યાન ન થાય તે વખતે જ્ઞાની ચિંતન રૂપ ધ્યાન કરે, ચિંતન રૂપ ધ્યાન કરે અને સશાસ્ત્ર અને સત્સંગ કરે. એ સિવાય જે ઉદય ક્રિયા જ્ઞાનીને હોય છે, એ તો જેમ બધાના ભિન્ન ભિન્ન ઉદય હોય, જેમ કે કૃપાળુ દેવને વેપારનો રસાશ્રમનો ઉદય હતો, તો એ બધી બાકીની બાહ્ય ક્રિયાઓ થાય, પણ એ બધી બાહ્ય ક્રિયાઓ રસ રહિત પ્રમાણે જ્ઞાનીને હોય છે. જ્ઞાની એમાં પોતાનું કોઈ કર્તૃત્વ માનતા નથી, એ કર્તૃત્વથી છૂટી ગયા છે અને પોતે અકર્તા જ છે એવો નિશ્ચય એમના અંતરમાં થઈ ગયો છે. તો મોક્ષ માર્ગની આ વિધિ બહુ સ્પષ્ટતાથી શ્રીમદજીએ બતાવી છે, અને એ પ્રમાણે જીવ જો યથાર્થ પ્રયત્ન કરે તો જરૂર એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં જ એને બોધિબીજની એટલે કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. અને એ મોક્ષ માર્ગ છે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગ છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જે છે તે આત્માના જ ગુણો છે, આત્માથી અભિન્ન છે, આત્માથી આત્મરૂપ છે. એટલે કે એ આત્મામાં જ મળે, બહારની કોઈ પણ ક્રિયાથી ન મળે. આ વાત યથાર્થ સાધકે ધ્યાનમાં રાખી અને વર્તે અંતર શોધ, એને અંતરનું સંશોધન કરવું જોઈએ. અને પછી વાત તો કરે કે શું ઔષધ વિચાર ધ્યાન. ઔષધ કયું? તો કે વિચાર અને ધ્યાન, આ બે જ ઔષધ છે જે તીવ્ર મુક્ષુ છે. તેને માટે આ ફક્ત બે ઔષધ છે, વિચાર અને ધ્યાન. એ વિચાર અને ધ્યાન એને જ્યારે લાગે ત્યાર પછી એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે સમ્યક દર્શનનો વિષય શું છે એ વિશે અતિ સ્પષ્ટતા સાધકને થવી જોઈએ, જેથી કરીને સમ્યક દર્શનની શ્રદ્ધામાં અંશ માત્ર ભૂલ ચાલે નહીં, ને જરા પણ ભૂલ છે પૂરી ભૂલ છે. એટલે ફરી ફરી સત્સંગ દ્વારા, સત્શાસ્ત્ર દ્વારા પોતાની વિચારણાથી સમ્યક દર્શનનો વિષયનું યથાર્થ જ્ઞાન કરી અને તેનો આશ્રય ગ્રહણ કરી અને અંતરમાં જો ઉતરે, આ અંતરમાં ઉતરવું હોય તો વૈરાગ તો પ્રથમ જોઈશે. વૈરાગ વિના તો કોઈ અંતરમાં ઉતરાતું નથી, કેમ કે નહીતર તો પરિણામ છે તે ચંચળ થશે અને ચંચળ પરિણામ કદી એકાગ્રરૂપ થાય નહીં, કદી ધ્યાનરૂપ થાય પણ નહીં. માટે આખા જગતમાં પોતાને કોઈ પણ પ્રકારનો કિંચિત માત્ર પણ સંબંધ નથી એવો નિર્ણય તો સાધકે પ્રથમ કરવો પડશે કે જગતના કોઈ પદાર્થ સાથે મારે કઈ પણ પ્રકારનો સંબંધ નથી. આ વાત નિર્ણય કરે તો જ ત્યાંથી ખસે. અંતકાળથી પરદ્રવ્યમાં પોતાપણું, સુખ બુદ્ધિ આદિ કરી અને પરદ્રવ્યની અંદર જ એ રહ્યો છે અને ત્યાં જ રાચી માચીને રહ્યો છે અનંતકાળથી. તો શ્રી ગુરુ કહે છે કે ભાઈ તારે જો સાચું સુખ પ્રગટ કરવું હશે તો સમગ્ર જગતને ભૂલી જવું પડે. શ્રીમદ વાત કરી કે આખું જગતનું વિસ્મરણ કરવું પડશે અને સતને ચરણે જવું પડશે. જ્યાં સુધી સતને વિસ્મરણ, જગતનું વિસ્મરણ નહીં કરે તો વૈરાગ આવવાનું નથી, અને વૈરાગ નહીં આવે તો એકાગ્રતા કઈ આવવાની નથી. માટે વૈરાગ્ય, ભક્તિ, સદગુરુ પ્રત્યેનો આશ્રય, એ આદિ દ્વારા પોતાનો જે દર્શનનો વિષય છે તે સ્પષ્ટ કરી અને દર્શનના વિષયનો આશ્રય કરી અને જો એ પુરુષાર્થ કરે તો જ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અને જો એનો પુરુષાર્થની અંદર આમાં કોઈ પણ પ્રકારની એની ભૂલ રહે તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય નહીં. અને તેને માટે બળવાન પુરુષાર્થ કરવો પડે, સામાન્ય પુરુષાર્થ કામ આવતો નથી. એમ કે શ્રીમદજી તો કહ્યું છે, ઘણી વખત જીવ ગમથી ભેદની નજીક આવી અને પાછો પડ્યો છે. કારણ કે વીર્યની જે ગતિ જોઈએ, ગતિ ત્યાં રહેતી નથી. અને મંદ, અહીંયા મંદ વીર્ય કામ આવે એમ જ નથી. સમગ્ર રીતે જગતથી પાછો પડીને, સમગ્ર રીતે જગતથી ભિન્ન થઈને, માત્ર એક આત્મા સિવાય બીજો કોઈ અર્થ નથી એવું જે મુમુક્ષુને દ્રઢતા છે, એ જ સદગુરુની કૃપાથી સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. એટલે સંતોએ આ માર્ગ બતાવ્યો છે અને શ્રીમદજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર મોક્ષનું આ સ્વરૂપ બતાવ્યું છે. અને છેલ્લે કહ્યું કે બસ હવે અમારે બીજું કઈ કરવાનું નથી. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. અને આ જે કઈ મોક્ષનો માર્ગ પોતે અનુભવ્યો અને જે કઈ શબ્દ દ્વારા એનું વર્ણન થઈ શક્યું એટલું શબ્દ દ્વારા વર્ણન કરવું, કેમ કે છેવટે તો શાસ્ત્રની અંદર મોક્ષ માર્ગનું કઈ પ્રતિપાદન, કેમ કે મોક્ષ માર્ગ તો સદગુરુના અંતરની અંદર છે અને અંતર માંથી પ્રાપ્ત કરવાનો છે. એટલે માટે શાસ્ત્રમાં તો માત્ર અંગુલી નિર્દેશ જ આવે અને જે કઈ વચન દ્વારા કહી શકાય એવું એટલું વચન દ્વારા કહ્યું છે. અને શ્રીમદજીએ આ છ પદની અદભુત સંકલના કરી અને વચન દ્વારા મોક્ષ માર્ગને એમને બહુ સ્પષ્ટપણે બતાવ્યો છે. જે અને છ પદના પત્રમાં એમ લખ્યું છે કે જે નિકટ ભવ્ય જીવ છે તેને આ છ પદ સપ્રમાણ જણાવવા યોગ્ય છે. આ છ પદમાં એને કદી શંકા ન થાય, છ પદ તેને સપ્રમાણ બરાબર જ એને દેખાય. અને જેમ જેમ ઊંડાઈથી આ છ પદનો એક એક પદનો બહુ જ વિસ્તારથી ઊંડાઈથી એની વિચારણા કરવાની હોય છે. માત્ર ઉપર છેલ્લે છ પદ છે એટલેથી કઈ પાર આવે વાત નહીં. તો ત્યાં પણ શ્રીમદજી આ પત્રની અંદરમાં કહ્યું છે કે ભાઈ આ છ પદનો તું જેમ બને તેમ બહુ સૂક્ષ્મતાથી વિચાર કરજે. અને સૂક્ષ્મ વિચાર કરી અને પછી સમ્યક દર્શન વિષયભૂત ત્રિવારથી નહીનો જે વિષય છે, ત્રિકાળ ધ્રુવ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, એવું જે સ્વરૂપ ત્રિકાળ છે એનો આશ્રય તું કરજે. અને એનો આશ્રય કરી અને અંતરની અંદર શોધજે. બહાર તો શોધવાની વાત જ નથી. તે માર્ગ આત્મામાં છે, અપૂર્વ અંતર સંશોધનથી મળે છે એમ શ્રીમદજીએ પત્રમાં કહેલું છે. એટલે કે બહાર આ માર્ગ મળે, કોઈ જો બહાર ઢૂંઢવા જશે તો આ માર્ગ મળે નહીં. કેમ કે મન વચન અને કાયાના યોગથી પાર માત્ર. હવે જયારે નિશ્ચય નહીંના વિષયભૂતની વાત આ કરે કે નિશ્ચય નહીંનો જે વિષય છે તે સમ્યક દર્શનનો વિષય છે, તો ખરેખર તો નિશ્ચય નહીં એ તો નિર્વિકલ્પ છે. પણ અહીં તો સવિકલ્પ નિશ્ચય નહીંની વાત કરી છે. સવિકલ્પ નિશ્ચયની અંદર આવે કે પોતે વિચાર કરે કે હું તો શુદ્ધ બુદ્ધ આનંદ સ્વરૂપ જ છું, પરિપૂર્ણ જ છું, આ જ મારું સ્વરૂપ છે, એક બાકી જે કંઈ છે તે મારું નથી. આ ભેદ જ્ઞાન છે. અને આ ભેદ જ્ઞાન દ્વારા સાધક પોતાને અનંતકાળથી જે પરદ્રવ્યની અંદર રક્ત થઈ ગયેલો હતો તેનાથી ધીરે ધીરે આ ભેદ જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપને જુદું પાડી અને એ સ્વરૂપને પોતે ગ્રહે છે. કોનાથી જુદું પાડે છે કે જ્ઞાન દ્વારા જુદું પાડી અને જ્ઞાન દ્વારા જ એનું ગ્રહણ કરે છે. જે પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપને પોતાના ઉપયોગ દ્વારા એટલે પોતાનો ઉપયોગ એ સ્વરૂપમાં એકાગ્ર કરે છે. તો આવો જે મોક્ષનો માર્ગ છે તેની વિધિ યથાર્થ જાણી અને સાધકે પુરુષાર્થ કરવાનો છે. અને જો એ પ્રમાણે જો યથાર્થ પુરુષાર્થ કરે, જો ભવ્ય જીવ હોય, સંસ્કારી જીવ હોય, એને માત્ર મોક્ષની જ ઈચ્છા હોય, છૂટવાની જ કામના હોય, એવો જીવ સદગુરુ નિશ્રાએ આ બધી બાબતને યથાર્થ સમજી અને અંતરમાં ઉતરવાનો પ્રયત્ન કરે તો જરૂર મોક્ષ માર્ગ મળે. અને આ પ્રમાણે આત્મસિદ્ધિની અંદર મોક્ષ માર્ગ વિશે શ્રીમદજીએ વાત કરી. એ ઉપરાંત એમના પત્રોની અંદર પણ ઠેર ઠેર આ વાતો કહી છે અને પોતાનું અંતરદશા કેવી છે એ પણ પત્રે પત્રે સુભાગભાઈને એમને જણાવી છે. એની અંદરથી પણ સાધકને ઘણું ઘણું સમ્યક દર્શન વિશે અને જ્ઞાની વિશે જાણવાનું મળી રહે. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર મોક્ષ માર્ગ કેવો છે તે એમને આ છ પદ દ્વારા બતાવ્યું છે. અને હવે બોજી બોધિ બીજ કથન જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે તે પ્રાપ્તિ કેવી કેવા પ્રકારની હોય અને જે પ્રાપ્ત કરે તેને શું થાય, કેવી એની પ્રતીતિ હોય, એ આદિ બાબત બોધિ બીજ કથન દ્વારા એમને કહી છે. એક તો એમને સમ્યક દર્શન વિશેની વ્યાખ્યા બતાવી દીધી કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહી નિજ ભાનમાં પરમાર્થ સંકેત વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પર વાસ. તો વિતરાગ પદ વાસ કરી અને પછી કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એટલે જેમ જેમ ચારિત્ર દ્રઢ થતું જાય છે અને યથાર્થ ચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે એની કેવળ જ્ઞાનની પ્રાપ્તિ તેમની ગુણસ્થાને કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો કેવળ જ્ઞાનની પણ એમને વ્યાખ્યા બતાવી દીધી કે વર્તે નિજ સ્વભાવનો અનુભવ, કેવળ નિજ સ્વભાવનું, કેવળ પોતાના સ્વભાવનું જ લક્ષ્ય જેને વર્તે છે. એટલે કે પોતાનો જે સદુપયોગ છે એ સર્વથા પોતાના સ્વરૂપ સાથે એકાકાર થઈ અને માત્ર સ્વરૂપનું જ્ઞાન કરે છે. બાહ્ય જગતનું જ્ઞાન કરે છે તો વ્યવહાર માત્રથી કહેવામાં આવે છે. જીવોને સમજાવવા માટે કેવળ જ્ઞાનનું સામર્થ્ય બતાવવા માટે કે ત્રણકાળ ત્રણ લોકને એક સમયમાં જ્ઞાની જાણે એવું તો વ્યવહારથી છે. એટલે કે કેવળ જ્ઞાનનું નિશ્ચય સ્વરૂપ અહીં બતાવી દીધું અને નિશ્ચય સ્વરૂપ એટલે કે પોતાના સ્વરૂપમાં સર્વથા પોતાના ઉપયોગને લીન કરવો, કે જેથી કરીને એ ઉપયોગ એક જ દશારૂપ રહે અને એ ઉપયોગની અંદર રાગ દ્વેષાદી કોઈ પણ પરિણામની ઉત્પત્તિ ન થાય અને સંપૂર્ણ વિતરાગતા હોય. એ સંપૂર્ણ વિતરાગતા જેને પ્રગટ થાય તેને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એટલે કે દેહ છતાં નિર્વાણ થઈ ગયો, કારણ કે ચાર ગંઘાતી કર્મનો નાશ થઈ ગયો છે. એટલે હવે એના સ્વરૂપને ઘાત કરે, એના સ્વરૂપનો ઘાત કરે એવું કોઈ કર્મ બાકી રહ્યું નથી અને પોતાનું જે સંપૂર્ણ સ્વરૂપ છે એ સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે. અને હવે જે બાકી ચાર અઘાતી કર્મ રહ્યા, નામ ગોત્ર આયુષ્ય અને વેદનીય, એ તો બળેલી સિંદરી જેવા છે. એટલે કે એ આયુષ્ય પૂર્ણ થતા એ કર્મ પણ સહેજે પૂરા થઈ જશે. એટલે કે જેને કેવળ જ્ઞાન, અહીં કેવળ જ્ઞાનનો બહુ સુંદર વ્યાખ્યા શ્રીમદજી આપી છે, અખંડ વર્તે જ્ઞાન, ત્યાં ખંડ નથી પડતો, અખંડ વર્તે જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું પોતાના શુદ્ધ, કેવળ એટલે શુદ્ધ, પોતાના શુદ્ધ સ્વભાવનું જેને અખંડ જ્ઞાન વર્તે છે, ક્યાંય ખંડ નહીં, રાગ દ્વેષ રહિત પૂર્ણ વિતરાગ અવસ્થા છે, અખંડ પોતાનું જ્ઞાન વર્તે છે. એક સમય પણ એનો વિરહ, પૂર્ણતાનો વિરહ નથી પડતો. કહીએ કેવળ જ્ઞાન, એને કેવળ જ્ઞાન કહી જે દેહ છતાં નિર્વાણ છે. એટલે કે તેરમે ગુણસ્થાન કે આયુષ્ય જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં હું દેહ તો રહેવાનો છે, પરંતુ ત્યાં પૂર્ણ મુક્ત અવસ્થા પણ પ્રગટ થઈ ગઈ છે. કેમ કે સ્વરૂપને ઘાત કરવા વાળા તો જો ઘાતી કર્મો છે, અઘાતી કર્મો કઈ સ્વરૂપનો ઘાત કરતા નથી, અઘાતી કર્મો તો માત્ર સંયોગ આપે છે અને એ સંયોગ એટલે આયુષ્ય આદિ શરીર આદિ, એ જયારે આયુષ્ય પૂરું થશે ત્યારે ચારે ચાર જે બાકીના કર્મો છે એ જશે અને પરિપૂર્ણ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત જીવ થશે અને ત્યાં સાદી અનંત અનંત કાળ સુધી એ જીવ પોતે સુખ ભોગવશે. પૂર્ણ સ્વરૂપ અખંડ જે કેવળ જ્ઞાન કહ્યું, તો જૈન શાસ્ત્રોની અંદર આ વાત પણ બતાવી છે કે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન થાય તે કેવળ જ્ઞાન છે અને એ થયું વ્યવહાર અપેક્ષા. કેમ કે એ જ્ઞાન છે તો કોઈ જ્ઞાન કઈ પર પદાર્થ સાથે તન્મય થઈને એને નથી જાણતું, માટે એને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવે છે. એટલે વ્યવહારની વ્યાખ્યા આ બળવાની વ્યાખ્યા છે વ્યવહારની પણ, જેથી કરીને સામાન્ય જીવની કેવળ જ્ઞાનના સ્વરૂપનો ખ્યાલ આવે કે કેવળ જ્ઞાન કહેવાય કે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણ. કેવળ જ્ઞાન ગમે પ્રશ્ન પૂછીએ કે એક કરોડ વર્ષ પછી ફલાણાભાઈનું શું થશે, તો એ જ મિનિટે જવાબ. એક અબજ વર્ષ પહેલા ફલાણાભાઈ ક્યાં હતા, તો એક મિનિટે જવાબ. એટલે કે એમનું જ્ઞાન પૂર્ણ થયું છે. જો જ્ઞાન છે, કોઈ પણ જીવને જ્ઞાન છે, તો જ્ઞાનની એક એવી પણ અવસ્થા હોવી જોઈએ કે પૂર્ણ હોવી જોઈએ. અને પૂર્ણ જ્ઞાન જો એક સમયે ન જાણે ને ભિન્ન ભિન્ન સમયે, કેમ કે પદાર્થો જગતની અંદર પદાર્થો તો અનંત છે, જીવ અનંત છે, ઉદ્ગમ પરમાણુ અનંત અનંત છે, ધર્માસ્તિક અધર્માસ્તિક છે અને આકાશ અને કાળ અને કલાણુ અસંખ્યાત છે. તો આ બધા અને જો ક્રમવાર જાણવા જાય, જેમ સહયોગસમી જ્ઞાન છે તે ક્રમવાર એક પછી એક પછી એક પછી એક જાણે, હવે એવું ક્રમવાર જાણવા જાય તો અનંત પદાર્થનો અંત ક્યારે આવે અને એક એક પદાર્થની અનંતી ભૂતકાળની પર્યાય અને અનંતી ભવિષ્યકાળની પર્યાય, તો એ બધી પર્યાય ની જાણપણું ક્યારે થાય. અને જો જ્ઞેય છે, અનંત જ્ઞેય છે, તો અનંતને પૂર્ણ રીતે જાણી શકે એવું જ્ઞાન પણ હોવું જોઈએ. અને એ જ્ઞાન છે તે કેવળ જ્ઞાન છે કે જે જગતના સકળ પદાર્થોને લોકાલોકને એક સમયની અંદર જાણે છે. અને જો એક સમયમાં ન જાણે તો જ્ઞાન કોઈનું પૂર્ણ થાય જ નહીં. એટલે જૈન દર્શનની અંદર આ એક વિશિષ્ટ વાત બીજા દર્શનો કરતા મૂકવામાં આવી રહી છે કે કેવળીને એક સમયની અંદર ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન સ્પષ્ટપણે વર્તે છે. અને કેવળ જ્ઞાનની અંદર તો બધું સ્પષ્ટ છે, આત્મપ્રદેશો પણ સ્પષ્ટ છે. અને કેવળ જ્ઞાન થતા કેવળીને ઇન્દ્રિયના નિમિત્તથી જ્ઞાન કરવાનું રહેતું નથી, સમગ્ર પ્રદેશથી એમને જ્ઞાન થઈ શકે છે. કેમ કે સમગ્ર એમના પ્રદેશો છે આત્માના તે નિરાવરણ થઈ ગયેલા છે. ચોપસમિક જ્ઞાનની અંદર તો ઇન્દ્રિય આદિની સહાય લેવી, પણ કેવળ જ્ઞાનમાં ઇન્દ્રિય આદિ કોઈ પણ પ્રકારની સહાય લે નહીં. જ્ઞાન પ્રત્યક્ષ છે અને પોતાનું સ્વરૂપ પ્રત્યક્ષ છે, પોતાનું સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન છે અને એ સાથે જગતના દરેક પદાર્થનું સંપૂર્ણ જ્ઞાન એને છે. તો પછી એમ કે એ અનાદિ અનંત સ્વરૂપ અનાદિ જગતનું અનંત છે. તો કોઈને એમ પ્રશ્ન કે અનંતને કેવી રીતે જાણ્યું? હવે અનંતને અનંત રીતે જાણ્યું, અને જેનો અંત નથી તેને અંત રહીત જ જાણે. જો અનંત જાણી જાય, અનંતનો અંત જાણે, તો અંતર અનંત રહેતું નથી. એટલે કે આ કેવળ જ્ઞાન છે તે અનંત જ્ઞાન કહેવામાં આવ્યું છે. અને જગતના સમગ્ર પદાર્થને એક સમયે જાણે એવું પૂર્ણ શુદ્ધ જ્ઞાન તેને કેવળ જ્ઞાન કહેવામાં આવ્યું છે. અને સમ્યક દર્શન થયા પછી, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થયા પછી, તેરમી ગુણ સ્થાને કે આવા જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે દેહ હોય છતાં એ તો એમને તો નિર્વાણ જ છે. અને હવે પછી બોધિ બીજ કથન વિશે આપણે વાત કરીશું.